నమో శ్రీనాణం నమో ఆయనియాణం నమో వజ్రాయాణం నమో లోయ సర్వసామూలం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందాలయో జైన ధర్మోస్తు మంగళం మోక్షమార్గస్య నేతారం వేతారం కర్మ భూభృతాం జ్ఞాతారం విశ్వతత్వానాం వనద్వే తద్గుణరాత్రే. తత్వా సూత్ర గ్రంథన ఆధారే આપણે ત્રીજા અધ્યાયમાં અત્યારના જે મનુષ્ય લોક છે અથવા તો જે મધ્ય લોક છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે. હમણાં જે આપણે વાત કરી રહ્યા હતા કે મોહના ફળમાં જીવ કયા કયા ભાવ ધારણ કરે છે અને ત્યાં કેવી કેવી પરિસ્થિતિઓ એને જોવા મળે છે એની આ ચર્ચા અહીંયા ચાલી રહી છે. આપણે લાસ્ટ ક્લાસમાં જે જંબુદ્વીપ જેવી જ બીજી રચનાઓ ધાતકીખંડ અને પુષ્કરદ્વીપમાં પણ છે એ આપણે થોડી શરૂઆત કરી હતી. આજે એની વાત કરીને મનુષ્યલોક અને મનુષ્યલોકની બહાર બીજી કેવી રચના છે એ વાત કર્યા પછી એક સ્પેશિયલ ટોપિક અહીંયા છે કે જે આર્ય અને મલેશખંડના મનુષ્યો કેવા હોય છે તો એની વાત આપણે શરૂ કરશું. એમાં આપણે પ્રસંગો ઉપરાંત આર્યખંડમાં પણ જે 64 વૃદ્ધિઓ હોય છે મુનિરાજની એનું થોડું વર્ણન અહીંયા આવે છે. તો આ તમને એક થોડું ગ્લિમ્સ આપી કે આપણે કઈ વાત આજે કરવાના છે. જો આપણે અત્યાર સુધી જે વાત થઈ એને થોડું રિકેપ કરીએ, આપણે જોયું મધ્ય લોકમાં અસંખ્યા દ્વીપ સમુદ્ર છે, એમાં સૌથી વચ્ચે જંબુદ્વીપ છે. જંબુદ્વીપમાં 6 પર્વતો છે અને એને કારણે 7 ક્ષેત્ર બની જાય છે. એમાં અડધી ભોગભૂમિ છે અને અડધી કર્મભૂમિઓ છે. અને એ મનુષ્ય લોક એટલે જંબુદ્વીપની અંદર એમાં જે ઉત્તર કુરુ જે ક્ષેત્ર છે ત્યાં જંબુ વૃક્ષ કરીને એક વૃક્ષ છે, એનાથી આ દ્વીપનું નામ જંબુદ્વીપ પડ્યું છે. હવે આવી જેવી રચના જંબુદ્વીપમાં છે એવી જ રચના ધાતકીખંડ અને પુષ્કર દ્વીપમાં પણ છે. ફરક કેટલો છે કે ધાતકીખંડ અને પુષ્કર દ્વીપ એ વલય આકાર છે. વલય આકાર એટલે કે આમ કોન્સન્ટ્રિક સર્કલ જેવું છે, એ કોન્સન્ટ્રિક સર્કલ જેવું છે. જંબુદ્વીપ આખો ગોળ છે અને આ એક રિંગ જેવું છે. તો રિંગના બે ભાગ કરીએ, ઉપર અને નીચેને કટ કરી નાખીએ, જે સમજો ગોળ રિંગ હોય એને કટ કરી નાખીએ તો એક સી શેપ બને અને એક રિવર્સ સી શેપ બને. તો જેવી રચના જંબુદ્વીપમાં છે એવી જ રચના આ બાજુ બી છે અને આ બાજુ બી છે. એટલે ધાતકીખંડમાં જે રીતના જંબુદ્વીપમાં એક મેરુ પર્વત છે તો ધાતકીખંડમાં બે મેરુ પર્વત છે, એક પૂર્વમાં અને એક પશ્ચિમમાં. એવી જ રીતે જંબુદ્વીપમાં જે રચના છે તો પુષ્કરદ્વીપમાં પણ એવી જ રચના છે. હવે પુષ્કરદ્વીપની સ્પેશિયાલિટી આપણે શું જોઈ હતી કે પુષ્કરદ્વીપ જે રિંગ આકારનો છે તો એની વચ્ચોવચ્ચ એક કોન્સન્ટ્રિક રિંગમાં એક માનુષોત્તર પર્વત કરીને પર્વત આવેલો છે. એ પર્વતની અંદરના ભાગમાં મનુષ્યો રહી શકે છે અને બહારના ભાગમાં મનુષ્યો જઈ શકતા નથી. એ જે પર્વત છે એ પુષ્કરદ્વીપને હાફમાં ડિવાઈડ કરે છે, એટલે જે પુષ્કરદ્વીપના ઇન્ટરનલ હાફને પુષ્કર આર્ધ કહેવામાં આવે છે. બરાબર, આટલી ચર્ચા આપણી લાસ્ટ ટાઈમ થઈ ગઈ હતી. છેલ્લે આપણે 34માં સૂત્રમાં પુષ્કર આર્ધમાં પણ જંબુદ્વીપ જેવી જ રચના છે એ વાત આપણે કરી હતી. હવે આવીએ છીએ આપણે 35માં સૂત્રમાં, થોડો આગળ આજે વધારશું. અહીંયા મનુષ્ય ક્ષેત્રનું કન્ફ્યુઝન કરે છે. જો મનુષ્ય ક્ષેત્ર સૂત્ર 35, પ્રાક માનુષ્યોત્તરા મનુષ્યાઃ. શું કહે છે? પ્રાક માનુષ્યોત્તરા મનુષ્યાઃ. પ્રાક એટલે પહેલા. કોની પહેલા? માનુષ્યોત્તર પર્વતની પહેલા. પહેલા એટલે અંદર અંદર. કોણ રહે છે? તો મનુષ્ય રહે છે. અર્થ, માનુષ્યોત્તર પર્વત સુધી એટલે કે અઢી દ્વીપમાં જ મનુષ્યો રહે, મનુષ્યો હોય છે. માનુષ્યોત્તર પર્વતથી આગળ વૃદ્ધિધારી મનુષ્ય કે વિદ્યાધરો પણ જઈ શકતા નથી. જો આપણે જોયું એક માનુષ્યોત્તર પર્વતની અંદર એટલે કે વચમાં જંબુદ્વીપ છે, પછી ધાતકીખંડ છે અને પછી પુષ્કર દ્વીપ અડધો છે અને એની વચ્ચે લવણ સમુદ્ર અને કાળો નદી સમુદ્ર છે. બરાબર, આ સમુદ્રોમાં પણ મનુષ્ય રહે છે. હવે ક્યાં કેવી રીતના શું એની વાત આપણે કરશું પછી, પણ એસેન્શિયલી એ પુષ્કર એટલે માનુષ્યોત્તર પર્વતની અંદર અંદર સુધી મનુષ્ય રહી શકે છે અથવા ગમન કરી શકે છે. જેવી રીતના વિદ્યાધર મનુષ્ય હોય તો એની પાસે વિદ્યાઓ છે કે એ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર સુધી ટ્રાવેલ કરી શકે છે. એમના વિમાનો છે એ જાતના, તો એ લોકો ટ્રાવેલ કરી શકે છે. પણ એ વિમાનો સહિત અથવા તો સમજો કે કુનકુંદ આચાર્ય જેવા જેમની પાસે આકાશગામીની વિદ્યા હોય, એ કઈ વૃદ્ધિ છે એની પણ આપણે વાત કરશું. તો એવા વિદ્યાધારી મનુષ્ય પણ માનુષ્યોત્તર પર્વત સુધી જ જઈ શકે છે, એની આગળ જઈ શકતા નથી. હવે જો રચના કેવી વિશેષ છે કે વિચિત્ર છે, આપણે જોયું કે મધ્યલોકની હાઈટ કેટલી, કે સુદર્શન મેરુ જેટલી. બરાબર, તો નીચે સમજો કે આપણી પૃથ્વી અથવા સમુદ્ર કે એવું છે, અને ઉપર છે વિમાન છે, એ મેરુ પર્વતની એક વાળની ઉપર, મેરુ પર્વતની જે ટીપ છે એના એક વાળનો ગેપ છોડી દો અને એની ઉપર જ પહેલા સ્વર્ગનું પહેલું વિમાન ચાલુ થઈ ગયું છે. અને એ વિમાનની સાઇઝ છે 45 લાખ યોજન, એટલે કે 2.5 દ્વીપ જેટલું એ વિમાન છે. ખ્યાલ આવે છે કે? હવે જો ઇન્ટરેસ્ટિંગ વાત કેવી છે, મેરુ પર્વતની હાઇટ છે 1 લાખ યોજન, 1,40,000 યોજન ટુ બી પ્રિસાઇઝ, કેમ કે 40 યોજનની ચુલિકા છે. હવે એમાંથી 1,000 યોજન જમીનની નીચે છે, બરાબર, જમીનની અંદર છે, એટલે ઉપર કેટલું છે 99,040 યોજન, 99,040 યોજન. સો માય ક્વેશ્ચન ટુ યુ ઇઝ, માનુષ્યોત્તર પર્વતની બહાર મનુષ્ય જઈ શકતા નથી, તો ડઝ ઇટ મીન કે એની હાઇટ 99,040 યોજનની છે? ઇઝ ઇટ કમ્પ્લીટલી કવરિંગ ધી એરિયા કે બહાર મનુષ્ય જઈ શકતા નથી? પ્રશ્ન સમજાયો ને? ક્વેશ્ચન સમજાય છે? વોલ જેવું કરી નાખ્યું તેને, યુ કેનોટ ગો આઉટ. સો માય ક્વેશ્ચન ઇઝ ધેટ ટ્રુ? તો જો આન્સર ઇઝ ઇટ ઇઝ નોટ ટ્રુ, કેમ કે માનુષ્યોત્તર પર્વતની હાઇટ છે 84,000 યોજન અને ગેપ છે 99,040 યોજન. બરાબર, તો ઉપરનો એરિયા જે ખુલ્લો છે, ઉપરનો એરિયા જે ખુલ્લો છે, તો હવે કોઈ પ્રશ્ન ઉભો થાય કે મનુષ્ય કેમ જઈ શકતા નથી? શું એમના પ્લેન એટલા ઊંચા જતા નથી? આમ ઊંચું જવું પડે ને, તમારે 84,000 ઊંચું જઈને તમારે ક્રોસ કરવું પડે, તો શું વિદ્યા મનુષ્યના પ્લેન એટલા ઉપર જઈ શકતા નથી? તો ના, એવું પણ નથી. કેમ કે વિદ્યાધર મનુષ્ય પાંડુકવનના જિનાલયના દર્શન કરવા જઈ શકે છે, અને એ તો ખાલી 40 યોજન નીચે છે ને ઉપરથી, એટલે ઉપર બી જઈ શકે છે. અને જે રુદ્ધિધારી મુનિરાજો હોય ને એ બી પાંડુકવન આદિમાં જાય છે. માનુષ્યોત્તર પર્વતની ઉપર ત્યાં પણ 4 અકૃત્રિમ જિનાલયો છે, તો એ 4 અકૃત્રિમ જિનાલયો સુધી પણ જઈ શકાય છે. સો માય ક્વેશ્ચન ઇઝ કે એની બહાર કેમ નહીં? ખ્યાલ આવે? તો એ કેમ નહીં નો કઈ આન્સર નથી, બસ એવી જ વ્યવસ્થા છે કે એની બહાર એ મનુષ્ય જઈ શકતા નથી. એક સ્ટોરી આવે છે, બહુ સરસ સ્ટોરી છે, નામ હોય મને યાદ નથી. એક રાજા હતા, એમને એક વખત અષ્ટાનિકાનો પર્વ હતો, તો ઉપરથી દેવો એ નંદીશ્વર દ્વીપમાં જતા હતા પોતાના વૈભવ સહિત, ગાજા વાજા બધું વગાડીને. તો રાજાને પણ મન થયું કે હું બી નંદીશ્વર દ્વીપમાં ભગવાનના દર્શન પૂજન કરવા જઈશ. તેમના મંત્રીઓ એમને બહુ સમજાવ્યા કે આપણે મનુષ્ય તો 2.5 દ્વીપની બહારમાં જઈ શકાય, તો તમે કેવી રીતના જશો? વિદ્યાધર રાજા હતા, તેમને તેમ ના ના મારી પાસે વિદ્યા છે, હું તો જઈશ, એમ કરીને એમણે પોતાનું પ્લેન કાઢ્યું અને પ્લેન કાઢીને ગયા. હવે શું થયું, માનુષ્યોત્તર પર્વતની ત્યાં પહોંચ્યા તો એનાથી આગળ તો જઈ શકાય નહીં, તો પ્લેન અટકી ગયું અને રાજા ત્યાંથી પડી ગયા. ત્યાં એમનું મૃત્યુ થયું અને ત્યાંથી એ દેવ થયા અને પછી પોતાની વૃદ્ધિ સહિત નંદીશ્વર દ્વીપમાં દર્શન કરવા ગયા. જો ભાવના હતી તેનું ફળ એમને મળ્યું, પણ મનુષ્ય ભાવમાં એવી રીતના જઈ શકાતું નથી, એ વિમાનો અટકી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, એટલે મનુષ્ય ક્યાં સુધી જઈ શકે છે કે અઢી દ્વીપના માનુષ્યોત્તર પર્વત સુધી જઈ શકે છે. હવે જો ધેર આર ફ્યુ એક્સેપ્શન્સ, એક્સેપ્શન બી જે કયા આપણે જોઈએ, નીચે ટીકા જુઓ. જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકી ખંડ, કાલો નદી સમુદ્ર અને પુષ્કર આગળ એ ક્ષેત્ર અઢી દ્વીપ છે. તેનો વિસ્તાર 45 લાખ યોજન છે. કેવી રીતના, જો 1 લાખ યોજન નો જંબુદ્વીપ, પછી 2 લાખ ધાતકી ખંડ આ બાજુ ને આ બાજુ, એટલે ટોટલ 5, પછી લવણ સમુદ્ર 2 લાખ, પછી ધાતકી ખંડ 4 લાખ, 4 આ બાજુ 4 આ બાજુ, એટલે 5 અને 8 13, એના પછી કાળો નદી સમુદ્ર 8 અને 8 16 અને 13 29 અને પછી પુષ્કર દ્વીપ 16 અને 16, એનો અડધો પુષ્કરાર્ધ 8 અને 8, તો પાછું 16 16 + 29 45 લાખ યોજન. એવી રીતના એનું ડાયામીટર 45 લાખ યોજન છે. ખ્યાલ આવે, ડાયામીટર ઓફ અઢી દ્વીપ 45 લાખ યોજન. જો સેકન્ડ પોઈન્ટ, હવે જે આપણે જોયું કે આ અઢી દ્વીપ સુધી મનુષ્ય જાય છે, પણ દેર આર ફ્યુ એક્સેપ્શન્સ. કયા કે જો, એક તો છે કેવડી સમુદ્રઘાત અને મારણાંતિક સમુદ્રઘાતના પ્રસંગ સિવાય મનુષ્યના આત્મપ્રદેશો અઢી દ્વીપની બહાર જઈ શકે નહીં. એક છે કેવડી સમુદ્રઘાત. કેવડી સમુદ્રઘાત શું હોય, કોઈને ખ્યાલ છે? હા, જે કેવડી ભગવાન છે, કેવડી ભગવાનનો સમજો કે આયુ હવે ખાલી અંતર્મુહૂર્ત જ બાકી છે, અને બાકીના 4 ઘાતિક, બાકીના 3 ઘાતિક અઘાતિક અંગ, વેદની, નામ અને ગોત્ર, એની સ્થિતિ હજી લાંબી છે. તો જે અરિયંત ભગવાન છે, એ અરિયંત ભગવાન હવે અયોગી અવસ્થામાં જાય એની પહેલા, એટલે 14મા ગુણસ્થાનમાં જાય એની પહેલાના છેલ્લા અંતર્મુહૂર્તમાં એમને કેવડી સમુદ્ઘાત થાય છે. સમુદ્ઘાત એટલે જે મૂળ શરીર તો ત્યાં ને ત્યાં જ હોય, પણ આત્માના પ્રદેશો આખા લોકાલોક, આખા 3 લોકમાં ફેલાઈ જાય, અલોકમાં નહીં, 3 લોકમાં બધે ફેલાઈ જાય છે, અને એમની એ સ્થિતિ કાંડકઘાત દ્વારા ઓછી થાય છે. અને ચારેય કર્મની સ્થિતિ જેટલી 14મા ગુણસ્થાનની આ સ્થિતિ છે ને, બસ એટલું બચીને રહી જાય છે, એને કેવડી સમુદ્ઘાત કહેવાય. એટલે ત્યારે એ જીવના પ્રદેશો આખા 3 લોકમાં ફેલાય છે, તો અઢી દ્વીપની બહાર બી જાય છે. બીજું છે મારણાંતિક સમુદ્ઘાત. કોઈને ખ્યાલ છે મારણાંતિક સમુદ્ઘાત શું હોય? બોલો બેન, ખ્યાલ છે તમને? હા, દેખીએ, થોડા સા ઉસમે કરેક્શન કરતા હું. ચિંતા હોતી હૈ નહીં, એસા નહીં હૈ. જબ કોઈ જીવ, જ્યારે કોઈ જીવ મૃત્યુ પામવાનો હોય, તો એ આયુના છેલ્લા અંતર્મુહૂર્તમાં, આ જે મૂળ શરીર છે ત્યાંથી આત્મપ્રદેશો એક્સટેન્ડ થઈને જે એમનો નેક્સ્ટ ભવ છે ત્યાં સુધી ટચ કરવો, એને મારણાંતિક સમુદ્ઘાત કહેવાય છે. હવે મારણાંતિક સમુદ્ઘાતમાં 2 જાતની કરુણપણા આવે છે. એક એમ કહેવાય કે એ છેલ્લા અંતર્મુહૂર્તમાં, સમજો અહીંયાથી મારે જન્મ લેવાનો છે, જે 5મું બ્રહ્મ સ્વર્ગ છે ને, એનો જે બહારનો ખૂણો છે ને, આમ સમજો ત્યાં મારે જન્મ લેવાનો છે, તો અહીંથી આત્મપ્રદેશો ત્યાં જઈને ટચ કરીને પાછા આવે, દેટ ઇઝ ફર્સ્ટ પ્રરૂપ, અને પછી જીવ મૃત્યુ પામે અને પછી આખો આત્મા ત્યાં રહ્યો છે. સેકન્ડ પ્રરૂપ ઇઝ કે અહીંયાથી એ આત્મપ્રદેશો એક્સટેન્ડ થાય અને ત્યાં ટચ થઈને ત્યાં ચોંટી જાય, બેઝિકલી ત્યાં જેવા પહોંચે એવું આયુ પૂરું થાય, અને પછી અહીંયાથી આત્મા રિટ્રેક્ટ થઈને ત્યાં પહોંચે. ખ્યાલ આવે? એટલે આખું આ જેવી રીતના રબર બેન્ડ હોય, આપણે એને ખેંચીએ અને અહીંયાથી છોડી દઈએ તો ઇટ ગોઝ બેક, એવી રીતના એ અહીંયાથી આત્મપ્રદેશ ત્યાં પહોંચ્યા અને અહીંથી છૂટ્યા અને ત્યાં જાય, એને પણ મારણાંતિક સમુદ્ઘાત કહેવાય છે. આ બે જાતની પ્રરૂપણા શાસ્ત્રમાં આવે છે, બરાબર? ચલો, 2 એક્ઝામ્પલ કીધા, કેવડી સમુદ્ઘાત અને મારણાંતિક સમુદ્ઘાત. એમાં લોકમાં નહીં, અઢી દ્વીપની બહાર જઈ શકે છે. જો આમાં આપણે ટોપિક શું ચાલે છે, કે અઢી દ્વીપની બહાર મનુષ્યના પ્રદેશો ક્યારે જાય છે, તો સમજો મનુષ્યનો ભાવ છે અને અહીંથી એકેન્દ્રિય, હા સમજો, ત્રીજી નરકમાં જવાના અહીંયાથી, તો અહીંયાથી મનુષ્યના આત્મપ્રદેશ ત્રીજી નરક સુધી ખેંચાવ, એને મારણાંતિક સમુદ્ઘાત કહેવાય છે. તો જ, અડિદ્વીપની બહાર જન્મ લેવાના હોય તો જ, તો મારણાંતિક સમુદ્ગાતમાં આત્મપ્રદેશો બહાર જાય. અચ્છા, મારણાંતિક સમુદ્ગાત બધાને જ થાય એવું જરૂરી નથી. મરણના છેલ્લા અંતર્મુહૂર્તમાં મારણાંતિક સમુદ્ગાત થાય છે, કોઈકને થાય છે, કોઈકને નથી થતું, એનો કોઈ નિયમ નથી. અચ્છા, હજી એક થર્ડ સિચ્યુએશન પણ છે, જ્યારે મનુષ્યના પ્રદેશો અડિદ્વીપની બહાર એક્સટેન્ડ થાય છે, કોઈને ખ્યાલ છે? ગેસ કરો. નહીં, વૃદ્ધિધારી તો આપણે લઈ લીધા ને. સારણ એટલે શું? ના ના, એમ નો બને. કોઈ પણ મનુષ્યને જીવિત અવસ્થામાં અડિદ્વીપની બહાર લઈ જઈ શકાતા જ નથી. એટલે કોઈ દેવ પણ એમને, મુનિરાજને ઉપાડીને કંઈક બહાર મૂકી દે એવું પોસિબલ જ નથી. કેમ કે એમનું શરીર એવું છે, આપણું શરીર એવા છે બધાના, કે અડિદ્વીપની બહાર એ માનુષ્યત્વ પર્વતની સીમા ઓળંગી શકાતું નથી. એક હજી અપેક્ષા છે, જન્મની અપેક્ષા. જેવી રીતના સમજો કે કોઈ જીવ છે જે પહેલા સ્વર્ગમાં દેવ છે, પહેલા સ્વર્ગમાં દેવ છે, હવે એનો આયુષ્યનો ત્યાં છેલ્લો સમય પૂરો થયો અને વિગ્રહગતિમાં હજી એને બે કે ત્રણ સમય લાગશે, બરાબર? વિગ્રહગતિમાં બે ત્રણ સમય લાગશે, તો એ બે ત્રણ સમય માટે જીવ હજી ટ્રાવેલ કરીને આવી રહ્યો છે, ત્યારે આયુ તો મનુષ્યનો ગણાશે. ખ્યાલ આવ્યો છે ને? આયુ મનુષ્યનો ગણાય, પણ હજી એ જીવ મનુષ્ય લોકમાં નથી, હજી બહારથી આવી રહ્યો છે. એટલે આ થર્ડ સિચ્યુએશનમાં પણ મનુષ્યના આત્મપ્રદેશ અડિદ્વીપની બહાર જઈ શકે. આ ત્રણ સિચ્યુએશન સિવાય ક્યારે પણ મનુષ્યના આત્મપ્રદેશ અડિદ્વીપની બહાર જઈ શકતા નથી. ક્લિયર? ચાલો આગળ. થર્ડ પોઈન્ટ, હવે જો આપણે આટલી વાત તો કરી અડિદ્વીપ સુધી, હવે એનાથી બહાર પણ મધ્ય લોકમાં શું છે તેની વાત અહીંયા એક શોર્ટમાં કરી લેજો. જો આગળ ચાલતા આઠમો નંદીશ્વર દ્વીપ છે, તેમાં ચાર દિશામાં ચાર અંજનગીરી, સોળ દધિમુખ પર્વત અને 32 રતિકર પર્વત છે. આપણે તો અહીંયા, આપણે શું ભાગ્ય કહો કે એ જાતનું એક આપણી મંદિરનો અતિશય કહો કે આપણે અહીંયા દર અષ્ટાનિકામાં આપણે આ વિધાન પૂજન કરીએ છીએ. એટલે મધ્ય લોકમાં જેટલા પણ અકૃત્રિમ જિનાલયો છે એનું દર્શન પૂજન આપણે દર અષ્ટાનિકામાં કરીએ છીએ. વર્ષમાં ત્રણ વાર આવે ને, તો ત્રણ વાર આપણે કરીએ છીએ. એટલે આ બધી રચનાઓ આપણને ખ્યાલ જ છે, આપણને બધાને ખ્યાલ છે ને? તો જો આઠમા દ્વીપમાં આ 52 પર્વતો છે જેના ઉપર જિનાલયો છે, તે ઉપર મધ્ય ભાગમાં જૈન મંદિરો છે. નંદીશ્વર દ્વીપમાં એવા 52 જૈન મંદિરો છે, બરાબર? આ થયું. હવે એના પછી અહીંયા ટાઈપો છે, 11મો હોવો જોઈએ. અહીંયા 12મો લખ્યું છે, 11મો હોવું જોઈએ. 11મો કુંડલવર દ્વીપ છે. હવે જો જેવો 11મો દ્વીપ અને 13મો દ્વીપ, આ થોડું સાંભળવા લાયક છે, જેવી રીતના પુષ્કર દ્વીપમાં માનુષ્યોત્તર પર્વત છે, એવી રીતના 11મા દ્વીપ કુંડલવર દ્વીપની વચ્ચો વચ્ચ ત્યાં કુંડલવર પર્વત છે. ખ્યાલ આવે? અને 13મો દ્વીપ છે રૂચકવર દ્વીપ, તો એને પણ હાફમાં ડિવાઈડ કરતો રૂચકવર પર્વત છે. જેવી રીતના માનુષ્યોત્તર પર્વત આખો સર્કલ આકાર છે, એવી રીતના કુંડલવર પર્વત અને રૂચકવર પર્વત પણ આખો સર્કલ આકાર છે. હવે એ પર્વતની ઉપર કૂટ છે. કૂટ એટલે જેવી રીતના આપણે સમજો, સમેત શિખર જઈએ અને પાર્શ્વનાથ ભગવાનની ટૂંક ઉપર જઈએ ને, તો નોર્મલ પર્વત કરતા પણ થોડુંક વધારે ઊંચું, એને કહેવાય કૂટ અથવા ટૂંક, બરાબર? તો ત્યાં આ માનુષ્યોત્તર પર્વત, કુંડલવર પર્વત અને રૂચકવર પર્વતની પર આવી રીતના કૂટો છે, અને કૂટની ઉપર જિનાલયો છે. ખ્યાલ આવ્યો? જો વાંચે 11મો કુંડલવર દ્વીપ છે, તેમાં ચાર દિશાના મળીને ચાર જૈન મંદિરો છે. આ જૈન મંદિરો ક્યાં છે કે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, ચાર દિશાઓમાં આવી રીતના ચાર કૂટ છે. ખરેખર ખાલી ચાર કૂટ નહીં, ત્યાં ઘણી બધી કૂટ હોય છે, અને બાકીની કૂટ ઉપર બધા દેવોના ભવનો છે. અને આ એક કૂટ ઉપર, જે આપણે સિદ્ધવર કૂટ કહેવાય, જેના ઉપર જિનાલયો છે, બરાબર? એવી જ રીતે જો 13મો રૂચકવર નામનો દ્વીપ છે, તેની વચમાં રૂચક નામનો પર્વત છે. તે પર્વત ઉપર ચારે દિશામાં થઈને ચાર જૈન મંદિરો છે. એવી રીતના મધ્યલોકમાં 458 જૈન મંદિરો છે, એની વાત આપણે ત્યાં વિધાનમાં કરીએ છીએ. હવે ત્યાં દેવો જૈન પૂજન માટે જાય છે અને તે પર્વત ઉપર અનેક કૂટ છે, તેમાં અનેક દેવીઓના નિવાસ છે. એ બીજી કૂટો પર આવી રીતના ભવનોમાં દેવીઓના નિવાસ છે. તે દેવીઓ તીર્થંકર પ્રભુના ગર્ભ અને જન્મ કલ્યાણકમાં પ્રભુના માતાની અનેક પ્રકારે સેવા કરે છે. આપણે કહીએ અષ્ટકુમારી દેવીઓ, 56 કુમારી દેવીઓ, એને ઇન્દ્ર નિયુક્ત કરે છે અને આવીને આવી રીતના માતાની સેવા કરે છે. તો આજે જે અષ્ટકુમારી દેવીઓ છે, 13મા રૂચકવર પર્વતના આ કૂટો ઉપર રહે છે. ત્યાં ખ્યાલ આવે? અચ્છા, આ કઈ દેવીઓ છે? વ્યંતર છે, જ્યોતિષ છે, ભવનવાસી છે કે વૈમાનિક છે? કઈ દેવી છે? જો ભવનવાસી ન હોઈ શકે, કેમ કે ભવનવાસી તો જમીનની અંદર ઉદાવાં જ રહે છે, એની જે રત્નપ્રભા ભૂમિ છે એમાં જ રહે છે. જ્યોતિષી ન હોઈ શકે, કેમ કે એ તો જ્યોતિષ વિમાનોમાં રહે છે. વૈમાનિક બી ન હોઈ શકે, કેમ કે વૈમાનિક તો ઉપર વૈમાનિક સ્વરૂપમાં રહે છે. આ બધી વ્યંતર દેવીઓ છે. જેટલી પણ દેવીઓનું આપણે ચર્ચા સાંભળી ને, ત્યાં ઓલા જંબુદ્વીપના ઓલા દ્રહ ઉપર એટલે તળાવ ઉપર એના ભવનો છે, પછી કમળ ઉપર ભવનો છે, પછી આવી રીતના નંદીશ્વરદ્વીપમાં બી, નંદીશ્વરદ્વીપમાં જે આપણે જોયું ને કે એ પર્વત ઉપર જિનાલય છે, તો જિનાલય તો એક જ રચના છે, એની સાથે સાથે આજુબાજુ ભવનો બી છે અને ત્યાં બી દેવો દેવીઓ રહે છે. એવી રીતના રૂચકવર પર્વત, કુંડલવર પર્વત, આ બધા પર જે જે કૂટો છે ત્યાં બધે આ વ્યંતર દેવ દેવીઓ રહે છે. બરાબર, ચલો આટલી વાત તો આપણે મનુષ્ય લોકની છે. આગળ વધીએ. હવે જો ટોપિક થોડો બદલાય છે, હવે મનુષ્યના ભેદ, મનુષ્ય કઈ કઈ જાતના હોય છે એની આપણે ચર્ચા કરી. તો જો સૂત્ર આર્ય મલેચ્છાશ્ચ, જો તત્વાર્થ સૂત્રની વિશેષતા શું છે કે સૂત્ર તો ખાલી એક બે શબ્દના જ હોય છે, જનરલ હોય છે. હવે ઇટ ઇઝ અપ ટુ અસ કે આપણે આર્ય મનુષ્યની કેટલી ડિટેલમાં જઈએ અને મલેચ્છ મનુષ્યની કેટલી ડિટેલમાં જઈએ. તો આ સૂત્રમાં પ્રસંગવશ અહીંયા રામજી બાપુજીએ જે મુનિરાજી 64 રુદ્ધિઓ હોય છે, એ એક જાતના રુદ્ધિધારી આર્ય મનુષ્ય કહેવાય છે, તો એ 64 રુદ્ધિઓનું વર્ણન કર્યું છે. તો એ જોઈએ, એની પહેલા આપણે જરા મલેચ્છને જોઈ લઈએ, કેમ કે નાનકડું વર્ણન છે, પછી આપણે પાછા આર્યમાં આવશું. જો પહેલા અર્થ, આર્ય અને મલેચ્છ એવા ભેદથી મનુષ્ય બે પ્રકારના છે. એમાં ટીકા, ટીકામાં જો પહેલા આપણે મલેચ્છ મનુષ્યને જોઈ લઈએ, જો બે ત્રણ પાના ફરાવો અહીંયા થોડો નીચે આવીએ, 13th બુલેટ છે. ઓર નીચે, ઓર નીચે, 263 નહીં, એ નહીં, ઓર નીચે, એ તો સિર્ફ એક વૃદ્ધિવાલા હે, એ 5 આયા, 13th આવી છે. હા બસ, હા, જો મલેચ્છ મનુષ્ય કેવા હોય છે, મલેચ્છ, મલેચ્છ મનુષ્ય બે પ્રકારના હોય છે, એક છે કર્મભૂમિ જ અને એક છે અંતરદ્વીપ જ. હવે આમાં શું ફરક છે આપણે સમજીએ. જો પહેલા આપણે જોયું હતું કે જંબુદ્વીપમાં એક ભરત ક્ષેત્ર, એક એરાવત ક્ષેત્ર, એની અંદર 6 ખંડ છે, તો એક આર્યખંડ છે અને 5 મલેચ્છ. એવી જ રીતે આપણે 32 વિધેય ક્ષેત્ર જોયા હતા, યાદ છે બધાને? તો 32 વિધેયમાં 32 આર્યખંડ અને 32 × 5 160 મલેચ્છખંડ છે. તો 160 અને ભરતના 5, એરાવતના 5, એટલે ટોટલ જંબુદ્વીપમાં 170 મલેચ્છખંડ છે. તો ટોટલ અધિદ્વીપમાં કેટલા? 170 × 5 850. બરાબર, હવે જો અહીંયા વાંચીએ છે, 5 ભરતના અને 5 ભરતના 5 ખંડ, 5 એરાવતના 5 ખંડ અને વિધેયના 800 ખંડ, એમ 25 + 25 + 800 850 મલેચ્છ ક્ષેત્રો છે. બરાબર, એમાં જન્મેલા મનુષ્યો કર્મભૂમિ જ મલેચ્છ છે. હવે જો કર્મભૂમિ જે મલેચ્છ જે છે એની આપણે થોડી સામાન્ય ચર્ચા તો પહેલા કરી લીધી હતી કે મલેચ્છ કોને કહેવાય છે, કે જેનામાં ધર્મની કોઈ ત્યાં પ્રચાર પ્રભાવના કંઈ ન હોય, ધર્મના કોઈ સંસ્કાર ન હોય એવા જીવને મલેચ્છ કહેવાય છે. તો ત્યાં એ આ કર્મભૂમિ જે મલેચ્છમાં હંમેશા પંચમકાળ જેવી સ્થિતિ વર્તે છે, પણ એમના શરીરની અવગાહના આદિ જે ચોથા કાળમાં વેરિએશન થાય છે, જે એ ખાલી પણ એ પણ ખાલી ભરત અને એરાવતના મલેચ્છખંડો. વિદેહના મલેચ્છખંડ તો હંમેશા ચોથા કાળની શરૂઆત જેવી શરીરની અવગાહના આહાર આદિ એમને ત્યાં હોય છે. અને એ જગ્યાઓમાં બાકી જે પ્રાકૃતિક રચનાઓ અથવા સામાજિક રચનાઓ એ બધું અહીંયા જેવું જ છે. એક ભરત ચક્રવર્તી જ્યારે છ ખંડને જીતવા જાય છે તો ત્યારે એક સ્ટોરી આવે છે કે જ્યારે ભરત ચક્રવર્તી જે વિજયાદ પર્વત છે એની તમિશ્ર ગુફા તોડીને એ ત્યાંથી અગ્નિને બધું બહાર નીકળીને શાંત થઈ જાય, પછી છ મહિના પછી બીજી બાજુ જાય છે. ત્યાં વચમાં ઓલી ઉન્મગ્ના અને નિમગ્ના નદીઓ છે એનું પણ આખું વર્ણન જેવું બહુ સરસ છે. ચલો હમણાં માની જઈએ, સમજો એ ગુફા તોડીને બીજી બાજુ જાય. હવે બીજી બાજુ નોર્થ સાઈડ ગયા તો એ તો બધા મલેચ્છખંડ છે. તો ત્યાં મલેચ્છખંડમાં જેવા એન્ટર થયા તો એમણે જોયું કે ત્યાં તો ખૂબ વરસાદ પડ્યો છે અને એક એક પાણીના ટીપા કેવા કે આવડા મોટા મોટા ટીપાઓ, એક એક પાણીના, પાણીનું વન ડ્રોપ ઇઝ ધેટ બિગ કે એની અંદર આમ જાણે આખી ઓલી આપણી જે શિપ જેવું હોય ને આખું તણાઈ જાય એટલા મોટા મોટા. એટલે ભરત છે આમ ભરત ચક્રવર્તીને વિચાર આવ્યો કે આ તો કંઈક અલગ જ છે, અહીંયા પહેલી વાર આવ્યા ને મલેચ્છખંડમાં તો અહીંયા તો કંઈક અલગ જ રચના છે, તો કંઈક વિચિત્ર લાગે છે. થોડીક વાર રાહ જોઈએ, કદાચ વરસાદ બંધ થઈ જાય પછી આપણે આગળ પ્રયાણ કરશું સેના લઈને. તો એક ગુફાની અંદર જ એમણે પોતાની આખી સેનાનો વાસ રાખ્યો. એમની પાસે એક બધું ચર્મરત્ન હોય છે તો એનાથી આખી ગુફામાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો, એટલે એમને કંઈ લાઇટિંગ નહીં કે કંઈ જરૂરત નહીં. તો એવી રીતના એ ત્યાં રહ્યા. પોલો વરસાદ તો બંધ જ ન થાય, બંધ જ ન થાય. પછી એમને થોડા વખત પછી વિકલ્પ આવ્યો, એટલે જે એમના અંડરમાં ત્રણ દેવો હતા, એક ઓલા માગધ દેવ અને જે લવણ સમુદ્રમાં જંબુદ્વીપનો આ કર્વેચર છે, તો લવણ સમુદ્રની અંદર ત્રણ આઈલેન્ડ છે અને ત્યાં ત્રણ દેવો રહે છે વ્યંતર દેવો. એ ત્રણ વ્યંતર દેવો નિયમથી ચક્રવર્તીને આવીને નમન કરે ને એની સેનામાં જોડાઈ જાય, એવો જ નિયમ છે. જેટલા ચક્રવર્તી થયા ને બધા, તેમાં એક માગધ કરીને દેવ છે. તો એ ભરત ચક્રવર્તી અને માગધ દેવને કહ્યું કે આ શું છે, આ કંઈક ચેક કરો આમાં. તો તેમણે ચેક કર્યું તો ખબર પડી કે એકચ્યુઅલી કાંઈ ત્યાંનો નેચરલ વરસાદ નથી, આ તો કોઈ દેવકૃત ઉપસર્ગ છે. કેમ કે ત્યાંના રાજા અને ઓલા દેવ એ પૂર્વ ભવના વેરી નહીં ફ્રેન્ડ્સ હતા, એટલે રાજાએ ઓલા દેવને કહ્યું કે ભાઈ અહીંયા ભરત ચક્રવર્તી આવશે તો મારે એની સામે હાર માનવી પડશે, એટલે તમે આવી રીતના પ્રોટેક્ટ કરો. એટલે પછી માગધ દેવે એ દેવને હરાવ્યા અને આખી સ્ટોરી પછી લાંબી છે. પણ મારે કહેવાનો મતલબ શું છે કે મલેચ્છખંડમાં પણ પહેલાં એમને લાગ્યું આવડા મોટા મોટા ડ્રોપ્સવાળો વરસાદ હશે, પણ દેટ વોઝ જસ્ટ અનનેચરલ. બાકી નોર્મલી તો જેવો આપણે અહીંયા વરસાદ પડે એવો જ ત્યાં વરસાદ પડે છે. આટલી લાંબી સ્ટોરી તેના માટે કીધી કે જે પ્રાકૃતિક રચનાઓ જેવી મલેચ્છખંડમાં છે એવી અહીંયા અને ત્યાં સેમ જ છે. ત્યાં ખાલી ધર્મની કોઈ રચના કોઈ પ્રભાવ ના એવી કોઈ નથી. ત્યાંના જીવો બી એવા છે, ત્યાં ધર્મ નથી એટલે જીવોને ધર્મ નથી પડતો એમ નહીં, ત્યાંના જીવો બી એવા છે કે એમને ધર્મની કોઈ અંદરથી રુચિ થતી જ નથી. ખ્યાલ આવે? ચાલો આ તો થયું કર્મભૂમિના મલેચ્છ. હવે જો આગળ વાંચીએ કે અંતરદ્વીપ જ મલેચ્છ શું છે. જો આગળ સેકન્ડ પોઈન્ટ, લવણ સમુદ્રમાં 48 લવણ સમુદ્રમાં 48 દ્વીપ તથા કાળો દધી સમુદ્રમાં 48 દ્વીપ એ બંને મળીને 96 દ્વીપમાં કુભોગ ભૂમિયા મનુષ્ય છે, તેને અંતરદ્વીપ જ મલેચ્છ કહેવાય છે. જો આ જે લવણ સમુદ્ર છે જંબુદ્વીપની આજુબાજુ, તો એમાં એવી રચના છે કે 24 દ્વીપ 24 આઈલેન્ડ્સ એ ભરત છે જંબુદ્વીપ તરફ છે અને 24 ધાકીખંડ તરફ છે. એમ સમજો કે લવણ સમુદ્ર 2 લાખ યોજન થિકનેસ વાળો છે, બરાબર? તો ઓનલી ફ્યુ થાઉઝન્ડ યોજન્સ ફ્રોમ જંબુદ્વીપ, અને ફ્યુ થાઉઝન્ડ યોજન્સ ફ્રોમ ધાતકીકમ. એવા આખા બે આઈલેન્ડ ની આખું લેયર છે આખા ગોળ ની આજુબાજુ. એને આ અંતરદ્વીપ જ અંતરદ્વીપ કહેવાય છે. અંતરદ્વીપ એટલે એમાં એવી રચનાઓ છે કે એ 24 અને 24 48 આઈલેન્ડમાં ત્યાં મનુષ્ય ટીરિયન્સ બધા જેવી રીતના આમ નોર્મલ આઈલેન્ડમાં આપણે રહેતા અહીંયા સમજો તમે જાઓ ક્યાંય માલદીવ્સ કે ક્યાંય એવી રીતના ત્યાં રચના છે. પણ ફરક ક્યાં છે? ફરક અમુક જગ્યાએ છે. નંબર વન, એ દ્વીપમાં હંમેશા જગન્ય ભોગભૂમિ જેવી રચના છે. એ દ્વીપ કર્મભૂમિ નથી, એમાં હંમેશા જગન્ય ભોગભૂમિ જેવી રચના છે. દેટ ઇઝ પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, ત્યાંના મનુષ્ય એ આપણા જેવા નોર્મલ મનુષ્ય નથી. ત્યાંના મનુષ્ય બહુ ચિત્ર વિચિત્ર જાતના મનુષ્ય છે. હા, જો આપણે વાંચીએ એ એ એ મનુષ્યમાં શરીર તો મનુષ્યનું હોય પણ મોઢા તિર્યંચો જેવા છે, અથવા શરીરમાં પણ એક હાથ હોય, એક પગ હોય, ક્યાંક પાંખ હોય, પછી સૂંઢ હોય, મોટા મોટા કાન હોય હાથી જેવા, અથવા શિયાળ જેવું મોટું નાક હોય, એ જાતના ત્યાં વિચિત્ર વિચિત્ર જાતના મનુષ્ય છે. એ દ્વીપના નામ જ એવી રીતના પડ્યા છે, જેવી રીતના ફોર એક્ઝામ્પલ એક દ્વીપનું નામ મારા ખ્યાલથી છે માંજર દ્વીપ, તો ત્યાંના મનુષ્યના મોઢા બિલાડી જેવા હોય છે. પછી એક દ્વીપના મનુષ્યના મોઢા વાંદરા જેવા હોય છે. આજે જો આપણા જે એકચ્યુઅલી અત્યારના જે મનુષ્ય જે આપણે બધા અહીંયા છીએ, તમે ઘણી વાર જોયું હશે કે આપણે મૂવીઝ કે કંઈક બનાવે ને, તો સ્પેશિયલી જે અમેરિકાના હોલિવૂડના મૂવી હોય તો એમાં કોન્સેપ્ટ શું હોય કે મહાપ્રલય જેવું કંઈક આવ્યું, સુનામી આવી, કંઈક પ્રલય આવ્યો, આખી દુનિયા નાશ થઈ ગઈ. તો આ બધા સંસ્કારો ક્યાંથી આવે છે જીવને? કે ઓલા જે જૂનામાં પહેલા ભવમાં કંઈક મહાપ્રલય એણે અનુભવ્યો કર્યો હશે, એટલે બધા સંસ્કાર આવીને અહીંયા આ જાતના એક કંઈક જૂના સ્મરણ જેવું કંઈક આવે. સ્મરણ નહીં તો એક જાતના કોન્સેપ્ટ અંદરથી સ્ફુરે અને એ જાતના પિક્ચર બનાવે. આપણે પણ અહીંયા જે આ ગણપતિ આદિ જે પ્રતિમાઓ જે સ્થાપિત થઈ, એ જે કોન્સેપ્ટ કોઈને આવ્યો છે ને કે ગણપતિ કેવા, કે ભાઈ એનું મનુષ્યનું મૂળ શરીર અને હાથીનું મોઢું, તો આ ક્યાંથી આવ્યું? કે આ કુભોગભૂમિના મનુષ્ય આવા હોય છે, તો એવા મનુષ્યના કંઈક સ્મરણ કંઈક સંસ્કાર એ પડ્યા હશે, એટલે એ કોન્સેપ્ટ કોઈએ ઊભો કરી નાખ્યો ને એવું થયું. એવેન્જર્સના મૂવી તમે જુઓ તો ઓલો છે ને કાળિયો પાંખવાળો, શું નામ એનું, જે પણ નામ હોય, હા, તો એ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો? કે મનુષ્ય છે પણ એની મોટી મોટી પાંખો છે અને પક્ષીની જેમ ઉડે છે. હા, એટલે આ કુભોગભૂમિના જીવો આવા હોય છે. ખ્યાલ આવે ને? તો આ જૂના જૂના કોઈકને કંઈક જાતિ સ્મરણ ના કહી શકાય, પણ એક જાતનો ખાલી અંદરથી ભાવ હોય કે આવું કંઈક હશે, એ જાતનો કોન્સેપ્ટ પછી અહીંયા આવી રીતના મૂવીઝ ને બધામાં નાખે છે. જો વાંચીએ આપણે અહીંયા ફરીથી વાંચીએ, લવણ સમુદ્રમાં 48 દ્વીપ અને કાળોદરી સમુદ્રમાં 48 દ્વીપ એમ બંને મળીને 96 દ્વીપ કુભોગભૂમિયા મનુષ્ય છે. તેને અંતરદ્વીપ જ મલેચ્છ કહેવાય છે. જો આ મલેચ્છ જીવો ભોગભૂમિના જીવો છે, જગન્ય ભોગભૂમિના. ઓલા મલેચ્છ જે છે એ કર્મભૂમિના જીવો છે, તો બેમાં થોડો ફરક છે. ખરેખર આ બધા જે મલેચ્છ જીવો છે ને કુભોગભૂમિના, જો એનો દેખાવ તો આવો ચિત્ર વિચિત્ર છે, પણ એ જીવોના પરિણામ એ મંદ કશાય વાળા છે. કેમ કે ભોગભૂમિના જીવ છે, ધર્મમય નથી પણ મંદ કશાય વાળા છે. એટલે અહીંયાથી મૃત્યુ પામીને એ આ જંતર જ્યોતિષ ભવન વાસીમાં જાય છે. જેટલા પણ ભોગભૂમિના મનુષ્યને તિર્યંશ હોય ને બધા દેવગતિમાં જ જાય, અને આ ત્રણ દેવગતિમાં જ જાય. કોઈક સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય તો એ વૈમાનિક હોય છે. ખ્યાલ આવે ને? તો જો, તે અંતરદ્વીપ જ મલેચ્છ મનુષ્યના ચહેરા વિચિત્ર પ્રકારના છે. તેમને માણસનું શરીર એટલે કે ધડ અને તેના ઉપર હાથી, રીંછ, માછલા વગેરે માથા, ઘણા લાંબા કાન, એક પગ, પૂંછડું વગેરે હોય છે. તેમનું આયુષ્ય એક પલ્યનું હોય છે અને ઝાડના ફળ, માટી વગેરે તેમનો ખોરાક છે. ઝાડના ફળ માટી આ બધું એ લોકો ખાઈને ત્યાં જીવે છે. જો આ જાતના મનુષ્ય આનું ખૂબ ડિટેલમાં વર્ણન આપણે બધા ગ્રંથોમાં કે કોઈ ફોટોઝમાં એવી રીતના છે, એક એક દ્વીપના નામ શું છે, એ દ્વીપમાં એ જીવનો આકાર કેવો છે, બધું ડિટેલ્સ આપણી પાસે છે. ચાલો એ દ્વીપ ક્યાં સિચ્યુએટેડ છે ભૂગોળમાં પણ આપણે જેટલું જોઈએ આ ત્રિલોકસાર આદિમાં તો જેટલું જોઈએ એટલું ડિટેલ્સ છે. એમાંથી કયા દ્વીપ મોટા છે, કયા નાના છે, એક એક દ્વીપની સાઈઝ કેટલી છે, અમુક સંખ્યાત યોજનના છે, અમુક અમુક સંખ્યાતના પણ સંખ્યાતમાં પણ અમુક હંડ્રેડ અમુક થાઉઝન્ડ એ જાતનું આખું બહુ ડિટેલમાં આખું વર્ણન આપણી પાસે છે. હા, આપનો પ્રશ્ન છે કે કોઈ સમ્યક દ્રષ્ટિનો જન્મ કુભોગમુયામાં થઈ શકે કે નહીં, તો સમ્યક દર્શન લઈને ન જાય, ત્યાં જઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. એમ તો જીવ ધર્મ નથી તો પણ ત્યાં જઈને જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે, પણ અહીંથી લઈને જતા નથી. નિમિત્ત ત્યાં સમ્યક દર્શન હંમેશા નૈસર્ગિક જ હોય છે. નૈસર્ગિક એટલે કે જૂના કઈ સ્મરણ આવે, કોઈ ઉપદેશ દેનાર તો છે નહીં ત્યાં, કોઈ ધર્મની પ્રભાવના નથી. કોઈ જેવી રીતના દેવોની કંઈક વૃદ્ધિ જુએ અથવા તો જૂની વેદના કંઈક યાદ આવે, જાતિ સ્મરણ આવી થઈ શકે છે ત્યાં પણ, તો એ જાતનું સમ્યક દર્શન ત્યાં થઈ શકે, રેર હોય પણ. ચલો આપણે જોયું મલેચ્છ ખંડના જીવો કેવા હોય છે, હવે પાછું આગળ આવી જઈએ આર્યખંડ હોય ઉપજા 36 સૂત્ર કે પાસ. હવે જોઈએ આર્ય મનુષ્ય કેવા હોય છે. તો જો આર્ય મનુષ્ય બે પ્રકારના હોય છે, એક પહેલા સાધારણ ચર્ચા આપણે કરી લઈએ. એક તો છે આર્ય મનુષ્યમાં બે પ્રકારમાં એક રીતે જોઈએ તો એક છે વિદ્યાધર મનુષ્ય અને એક છે ભૂમિ ગોચરી મનુષ્ય. એ આમાં આપ્યું નથી પણ આપણે એનું થોડું સાધારણ વર્ણન આપણે સાંભળ્યું. વિદ્યાધર અને ભૂમિ ગોચરી સાંભળેલું છે ને બધા, જેવી રીતના જે અત્યારના આપણે આર્યખંડમાં આપણે બધા રહીએ છીએ, જે આપણે કોઈ સ્પેશિયલ વિદ્યાના ધારી નથી, તો આપણા જેવા મનુષ્યને ભૂમિ ગોચરી મનુષ્ય કહેવાય છે. તો દરેક જેટલા પણ તીર્થંકર આદિ હોય છે મહાપુરુષ, જેટલા 24 તીર્થંકર હંમેશા ભૂમિ ગોચરી હોય છે. વિદ્યાધર મનુષ્ય અર્યંત થઈ શકે છે, સામાન્ય અર્યંત થઈ શકે છે, તીર્થંકર નથી બનશે. જેવી રીતના કામદેવ આદિ પદવીના ધારક હોય છે, હનુમાન આદિ, તો એ વિદ્યાધર મનુષ્ય હતા. તો એ લોકો એવી રીતના એક સામાન્ય કેવડી થઈ શકે છે પણ તીર્થંકર નથી હોતા, બરાબર? આટલું કહીએ. બીજો ફરક કે વિદ્યાધર મનુષ્ય અને ભૂમિ ગોચરી, તો વિદ્યાધર પાસે અમુક વિદ્યાઓ હોય છે. એમના હું જોતો તો ત્રણ પ્રકારની વિદ્યા કહેવામાં આવે છે, કુલ વિદ્યા, જાતિ વિદ્યા અને તપ વિદ્યા. હવે એનું બહુ ડિટેલ મને મળ્યું નથી, કાંઈ મળશે તો હું તમને કહીશ. એક ખ્યાલ છે કે જે આપણે પુરાણો વાંચીએ તો એ વિદ્યાધરો અમુક જાતના તપ માંડે છે તો એના ફળમાં એમને અમુક રિદ્ધિઓ સિદ્ધ થાય છે અને એ જાતની વિદ્યાઓ એમને પ્રગટ થાય છે, અથવા એ જાતની દેવોથી આપેલી વિદ્યાઓ એમની પાસે હોય છે. ખ્યાલ આવે? એનું બહુ ડિટેલમાં વર્ણન આપણને આમાં છે નહીં શાસ્ત્રો. વિદ્યાધર મનુષ્ય પણ ભૂમિ ગોચરીની જેમ જ મુનિરાજ જેવી પદને પણ ધારણ કરી શકે છે, શ્રેણી માંડી શકે, જેવું આપણે નોર્મલ ગુણસ્થાનોનો ક્રમ મનુષ્ય છે એવું જ વિદ્યાધરોમાં છે, કાંઈ ફરક નથી. વિદ્યાધર મનુષ્ય પાસે વિદ્યાઓ હોવાને કારણે એ ખાલી વિશેષ અલગ અલગ જગ્યાએ ગમન કરી શકે છે, તો 2.5 ડિગ્રી સુધી ગમે ત્યાં જઈ શકે છે, ઉપર મેરુ પર એટલે મેરુ પર્વતના ટોચ સુધી જઈ શકે છે, નીચે તો જેટલી ભૂમિ છે એટલું જઈ શકે. વિદ્યાધર મનુષ્ય ક્યાં રહે છે? તો જો ભરત ક્ષેત્ર અને એરાવત ક્ષેત્રમાં વિજયાર્ક પર્વત છે, જે 6 ખંડ છે તો વચમાં વિજયાર્ક પર્વત છે ને, એ વિજયાર્ક પર્વત 50 યોજન ઊંચો છે. એ 50 યોજન ઊંચા પર્વતમાં જમીનથી 10 યોજન ઊંચા જઈએ તો અમે ફ્લેટ એરિયા છે, બે બાજુ ઉત્તર અને દક્ષિણ તરફ, તો એમાં દક્ષિણ શ્રેણી અને ઉત્તર શ્રેણીમાં વિદ્યાધર મનુષ્યના નગરો છે. તો દક્ષિણમાં 50 નગર છે, ઉત્તરમાં 60 નગર છે ભરત અને એરાવત. સિમિલરલી જે વિદેય ક્ષેત્ર છે તો 32 વિદેયમાં 32 વિજયાર્ક પર્વત છે, सेम त्यां पण ए विजयाद पर्वतों मां पण उत्तर अने दक्षिण श्रेणी मां विद्याधर मनुष्यो रहे छे। तो त्यां 55-55 नगरो छे। नगर एटले जाणे आम देश जेवो एम समझो ने, जेवी रीतना भारत देश छे तो त्यां एक विद्याधर नुं एक मोटू नगर छे अने एमां घणा बधा विद्याधर मनुष्यो त्यां रहे छे। ત્યાં હા એ જે વિજયાત પર્વત પર જેટલા રહે છે બધા વિદ્યાધર છે, બધા જ વિદ્યાધર છે। પણ જેવી રીતના વિદ્યાધરોમાં એટલે જેવી રીતના સમજો કે અહમ ઇન્દ્ર છે તો ત્યાં બધા જ ઇન્દ્ર છે, એવી રીતના અહીંયા પણ બધા જ વિદ્યાધર છે, પણ એમનામાં તોય સમાજ અને ફેમિલી સ્ટ્રક્ચર ને બધું જ છે। ત્યાં પણ રાજાઓ છે, ત્યાં મંત્રીઓ છે, ત્યાં સૈન્ય છે, ત્યાં પણ નોર્મલ મનુષ્ય ને બધું જ છે। હા, જો ત્યાંના જે સાધારણ મનુષ્ય હોય, જે ગરીબ વ્યક્તિ હોય કોઈ, તો એની પાસે પણ અમુક વિદ્યા પુણ્યના ઉદય અનુસાર થોડી વિદ્યા તો છે જ। અહીંયાના રાજા હોય તો એની પાસે પણ વિદ્યાઓ નથી હોતી, અને ત્યાંના ગરીબમાં ગરીબ વ્યક્તિ પાસે પણ કંઈક સાધારણ વિદ્યા હોય છે, પણ એ વિદ્યાનો મતલબ એમ નથી કે એની પાસે કંઈક બહુ મોટી ઉપલબ્ધિ છે। જેવી રીતના આપણે પગેથી ચાલીએ છીએ તો સમજો કે એમની પાસે એવી રીતના પ્લેન થી ઉડવાની વ્યવસ્થા છે, બસ એટલો ફરક છે, ખ્યાલ આવે। બાકી વિદ્યાધર મનુષ્ય કઈ સ્પેશિયલ છે, બહુ વધારે ઊંચા પુણ્યમાં એવું પદ મળે છે એવું નથી, એક જાતનો મનુષ્ય ભાવ છે। આટલું ક્લિયર? ઓકે, હવે એ તો થયું। હા, ના, લવણ સમુદ્રમાં જે કૂપ હોવું, આજે અંતરદ્વીપ પર જીવે, ના ના એક મિનિટ, હા, જો આપનો પ્રશ્ન છે કે લવણ સમુદ્રમાં જેટલા દ્વીપોમાં મનુષ્ય રહે છે તો એ વિદ્યાધર છે કે નહીં, જેવી રીતના ઉદાહરણ છે કે લંકા, બરાબર? તો જો લંકા જે છે એ આપણે પુરાણો પ્રમાણે, એટલે આમ દરિયામાં છે એમ આપણે કહીએ, તો એ પુરાણ પ્રમાણે બેઝિકલી લવણ સમુદ્રની અંદર છે એમ નહીં, એ અહીંયા ખૂણા પર જ છે, ભરત ક્ષેત્રના ખૂણા ઉપર એમ। તો ત્યાંના જે મનુષ્ય કહેવાય એ દ્વીપમાં તો છે, પણ ખરેખર મનુષ્ય જ છે। એટલે લવણ સમુદ્રમાં જે મનુષ્ય 48 દ્વીપમાં રહે છે એ જુદા, એ જુદા। બાકી આવું નાનું જે લંકા જે કહેવાય છે એ તો નાનકડો ટુકડો ભૂમિનો ખંડ છે, એને એમ કંઈ ખાસ દ્વીપ ન કહી શકાય, જે આની દ્વીપની ડેફિનેશન છે એવું નથી એમ। એટલે આમ મનુષ્ય વિદ્યાધર મનુષ્ય ક્યાં રહે છે તો જંબુદ્વીપમાં રહે છે એમ જ કહેવાય, લવણ સમુદ્રમાં કોઈ વિદ્યાધર રહેતા નથી, બરાબર? લવણ સમુદ્રમાં ઘણા બધા દ્વીપો છે, પણ એ દ્વીપો પર રહેનારા જીવોનું પણ વર્ણન શાસ્ત્રમાં ક્લિયર છે। જેવી રીતના એટલે ત્રણ હું કહું છું ને, જે દેવોના દ્વીપ છે, વર્તનુ, માગધ અને હજી એક આ સાઈડ છે, નામ મને યાદ નથી, અને આ જે 48 કુભોગ ભૂમિના દ્વીપો છે। હવે એના સિવાય પણ ભૂમિના ખંડો હશે, પણ એને દ્વીપ ન કહી શકાય, જે આ શાસ્ત્રીય ભાષામાં જે દ્વીપ કહેવાય છે એની એક સ્પેસિફિક પરિભાષા છે। એ બરાબર છે, આપની વાત બરાબર છે। જો પદ્મપુરાણ વાંચીએ ને તો એકચ્યુઅલી એમાં લંકા બી આવે છે અને એક હજી પણ નામ આવે છે, પાતાલ લંકા, હા કોઈ બોલ્યું ને, લંકા છે અને પાતાલ લંકા છે, બે નામ આવે છે અને એ બે દ્વીપ પાછા જુદા છે। તો એવું કહેવાય છે કે જેવી રીતના ખરદૂષણ હતો, એ ખરદૂષણ લક્ષ્મણથી ડરીને પાતાલ લંકામાં ભાગીને છુપાઈ ગયો, તો એ પાછું લંકા નથી। હવે ક્યાં છે લોકેશન ખાલી પુરાણોના આધારે આમ ઇમેજિન કરીને એક્ઝેક્ટલી ખબર પડતી નથી, એટલે હશે દરિયામાં જ છે પણ એક્ઝેક્ટલી ખ્યાલ નથી ક્યાં। ચાલો, તો આ તો થઈ આપણે વિદ્યાધર અને ભૂમિ ગોચરી એક વાત, હવે બીજી વાત કરીએ છે જો ટીકા પાછી વાંચીએ। આર્ય મનુષ્યના બે પ્રકાર છે, એક છે રુદ્ધિ પ્રાપ્ત આર્ય અને એક છે અનરુદ્ધિ પ્રાપ્ત આર્ય। એક રુદ્ધિ પ્રાપ્ત આર્ય મનુષ્ય અને એક અનરુદ્ધિ પ્રાપ્ત આર્ય મનુષ્ય। હવે જેવી રીતના આ તો સમજો કે ભૂમિ ગોચરીમાં જ બે ભેદ છે, જેવી રીતના રુદ્ધિ પ્રાપ્ત આર્ય, જે આર્ય જીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત હોય છે તે રુદ્ધિ પ્રાપ્ત આર્ય છે, અને જે આર્ય જીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત ન હોય અનવૃદ્ધિ પ્રાપ્ત આર્ય છે. જેવી રીતના સમજો આપણે અનવૃદ્ધિ પ્રાપ્ત આર્ય છે અને જે મુનિરાજ હોય એમને 64 વૃદ્ધિ આદિ પ્રગટ થઈ હોય તો એ વૃદ્ધિ પ્રાપ્ત આર્ય છે. જો નીચે એક પેરેગ્રાફ વાંચીએ આપણે, વૃદ્ધિ પ્રાપ્ત આર્ય, વૃદ્ધિ પ્રાપ્ત આર્યના 8 પ્રકાર છે. આ જે 64 વૃદ્ધિઓનું વર્ણન આવે છે ને, એ જ 8 છે. 8 ના સબ ભેદ કરીને 64 વૃદ્ધિ થાય છે. તો જો બુદ્ધિ વૃદ્ધિ, ક્રિયા વૃદ્ધિ અથવા આને ચારણ વૃદ્ધિ પણ કહેવાય છે, વિક્રિયા વૃદ્ધિ, તપ વૃદ્ધિ, બળ વૃદ્ધિ, ઔષધ વૃદ્ધિ, રસ વૃદ્ધિ અને ક્ષેત્ર વૃદ્ધિ, આ 8 વૃદ્ધિઓનું સ્વરૂપ કહેવાય છે. હવે 8 વૃદ્ધિઓનું સ્વરૂપ છે એ બહુ ડિટેલમાં આમાં આપ્યું છે. જે રીતે અમે કહ્યું કે વાત તો છે મધ્ય લોકની, પણ એ પ્રસંગ વશાત, કેમ કે અહીંયા વૃદ્ધિઓનું વર્ણન છે એ વૃદ્ધિધારી મનુષ્ય કેવા હોય છે, તો અહીંયા 64 વૃદ્ધિનું ખૂબ ડિટેલમાં વર્ણન છે. આ વર્ણન આપણે નેક્સ્ટ ટાઈમ જેવી રીતના ગ્રંથની વાંચના કરીએ ને, એ જાતમાં આપણે ખાલી વાંચી જશું, કેમ કે એમાં ડિટેલ્સ તો બહુ છે અને એમાં ડિટેલમાં જઈએ તો વિષય ઘણો લાંબો થઈ જશે. પણ આપણે એક એક વૃદ્ધિનો શું ભાવ છે અને એ મુનિરાજને કઈ જાતની એનાથી શક્તિ પ્રગટ થાય છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમથી લેશું. તો જો બુદ્ધિ વૃદ્ધિના 18 પ્રકાર છે, એક આપણે ખાલી ગ્લાન્સ તો કરીએ, બુદ્ધિ વૃદ્ધિના 18 પ્રકાર છે. એના પછી જે બીજી ક્રિયા વૃદ્ધિ છે, તો ક્રિયા વૃદ્ધિમાં 2 પ્રકારની વૃદ્ધિ કીધી, આકાશગામિત્વ વૃદ્ધિ અને ચારણ વૃદ્ધિ. નીચે આપણે જઈએ ભૈયા, નીચે સ્ક્રોલ કરતે જઈએ, તો આકાશગામિત્વ વૃદ્ધિમાં પણ પ્રકાર છે અને ચારણ વૃદ્ધિમાં પણ પ્રકાર છે, એની ચર્ચા આપણે કરશું. પછી ત્રીજી છે વિક્રિયા વૃદ્ધિ, તો એ વિક્રિયા વૃદ્ધિના 11 પ્રકાર છે. અણિમા ગરિમા આદિ છે વિક્રિયા વૃદ્ધિના પ્રકાર. પછી ચોથી કીધી તપ વૃદ્ધિ, તો એ તપ વૃદ્ધિના 7 પ્રકાર છે, જે ઉગ્ર તપ, દીપ્તિ તપ આદિ ઘણા બધા પ્રકાર. પછી પાંચમી કીધી બળ વૃદ્ધિ, બળ વૃદ્ધિના 3 પ્રકાર, મન બળ, વચન બળ, કાયદા. છઠ્ઠી છે ઔષધિ વૃદ્ધિ, તો એના 8 પ્રકાર છે. જે સાંભળ્યું હશે ને આપણે કે મુનિરાજના શરીરને અડીને વાયુ વિપાસ થાય તો લોકોના રોગ દૂર થઈ જાય, આ ઔષધ વૃદ્ધિ છે. પછી સાતમી છે રસ વૃદ્ધિ, તેમાં જે મુનિરાજને જે આહાર હોય, તો જેવી રીતના મહાવીર ભગવાનને રસ વૃદ્ધિ પ્રગટ હતી, એમને ચંદન બાળાએ ઓલા કોદોનો આહાર આપ્યો, જેને મિલેટ કહેવાય ને કોદો, એનો આહાર આપ્યો તો ખીર જેવો આહાર થઈ ગયો હાથમાં આવતા છે, તો એ રસ વૃદ્ધિ છે. પછી આગળ આઠમી છે ક્ષેત્ર વૃદ્ધિ, તો એ ક્ષેત્ર વૃદ્ધિના 2 પ્રકાર છે. આ પ્રકારે 64 વૃદ્ધિઓ મુનિરાજને હોય છે. એમાં પણ ઘણી જગ્યાએ તમે 64 સાંભળ્યું હશે, ઘણી જગ્યાએ 63 પણ સાંભળ્યું હશે, કેમ કે એક કેવળ જ્ઞાન વૃદ્ધિ છે, તો કેવળ જ્ઞાન વૃદ્ધિ પ્રગટ થતા હવે અરિયન ભગવાન થઈ જાય છે, બાકી 63 વૃદ્ધિ મુનિરાજને હોઈ શકે છે. બરાબર, તો આ જાતનું આખું વર્ણન આપણે નેક્સ્ટ ટાઈમથી શરૂ કરશું. હમણાં અહીંયા જ સ્ટોપ કરીએ. જીવવાની સ્થિતિ એ જિનવાણી ભારતી તો જપો દિન રે, જો તેરી શરણા રહે સો પાવે સુખ ચૈન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકારોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જિનવાણી માતનો, બોલો હલતા ચાલતા સિદ્ધ સમાન મુનિ રાજોનો, આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ દેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.